ગઢડા પ્રથમનું એક 62મું વચનામૃત સંવત 1876ના ફાગણ વધી 4 ને 4 ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ચોક વચ્ચે ડોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો અને ધોરી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાદ વિરાજમાન હતી અને તે પાદને વિશે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું, જે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે, જે સત્યમ શૌચમ દયા ક્ષાંતિસ્ત્યાગ સંતોષ આર્જવમ સમ દમસ્તપ સમ્યંગ તિતિક્ષો પરતિ શ્રુતમ જ્ઞાનમ વિરક્તિશ્ચર્યમ શૌર્યમ તેજો બલમ સ્મૃતિ સ્વાતંત્ર્યમ કૌશલમ કાંતિ ધૈર્યમ માર્જવમેવ ચ પ્રાગલભ્યમ પ્રશય શીલમ સહ ઓજો બલમ ભગ ગાંભીર્યમ સ્થૈર્યમ આસક્યમ કીર્તિમાનો અહનમ કીર્તિમાનો અહનમ કૃતિ. એ જે 39 કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે તે એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે, જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય? તો જે ભગવાનને કાર જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે અને સર્વના કરતા જાણે અને એ સર્વને કરતા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં. તે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે પણ એ પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં. એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપમાં નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. માટે જેને જે સંગાતે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણા નેત્ર છે, તેને જ્યારે દીવા સંગાતે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે. તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે. તેમજ જે ભગવાનના સ્વરૂપનો દઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિબંધ છે અને જે ચાહે તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે. પછી નિર્વિકાનંદ સ્વામીએ પૂછ્યું, જે નિશ્ચય હોય તોય પણ રૂઢા ગુણ તો આવતા નથી અને મનને ઈર્ષ્યા તો દિવસે દિવસે વધતા જાય છે. તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન પાસે એક અમૃત લાવીએ અને એક સિંગડીઓ વાછનાગ લાવીએ અને દૂધપાક અને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વને ભગવાનના થારમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે, પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે છે, માટે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે ત્યારે તે અપમાન ના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશ્યપુ હતો, તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો, તો પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાન સ્તંભમાંથી નૃસિંહજી રૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશ્યપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં, કાં જે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે, તે એ ગરીબના અપમાનના કરનારનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુખવવો નહીં, અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્ભગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં, એક કીડી જેવા જીવને પણ દુખવવો નહીં, એ જ નિર્માની સાધુનો ધર્મ છે. ઇતિ વચનામૃતમ 62 શ્રીકૃષ્ણ અર્પણમ નમો અસ્તુ તે.